હૃદયમાં ધારજો, ખાલી વાતો નહીં માનતા ને, હૃદયમાં વિચારજો, ખબર નહીં પડે ને જોત જોતામાં આ સમય આવીને ઊભો રહી જાહે, આ સમય આવીને ઊભો રહી જાહે. આ ખુડીશે બેઠેલા દાદા તો ખાસ અનુસંધાન ટાંકજો, કારણ કે સમય ઘણો થઈ ગયો છે ને. હે, ફરીવાર માના ઉદરમાં ન આવવું પડે એવું કરી લેજો. અવસર આવ્યો છે, નહીતર બહુ પસ્તાવવું પડશે. ભગવાન સંભાળજો, ભગવાનને સંભાળજો, એનું ચિંતન કરજો. છોકરા બોકરાની ચિંતા મૂકજો, એ બધું કૂટાવતો એમ કૂટાણે રાખશે, નહીંતર 80 વર્ષના થયા પછી એમ કે મારે તો બરાબર બરાબર છે પણ છોકરાનું સેટલમેન્ટ થતું નથી. એનું સેટલમેન્ટ કરતા રહેશો તમારું વિખાઈ જાહે, એનું જેમ થાવું છે એમ થાહે. આખી જિંદગી સેટલમેન્ટ કરતા હોય ને 80 વર્ષ સુધી ન થયો, હવે 2 વર્ષમાં ક્યાં જ થાહે, અને આ દુનિયામાં કોઈ નથી થયું તમારું ક્યાંથી થાહે. માટે એની ચિંતા છોડી દઈ અને ભગવાન ભજવા લાગી જાયજો. એક દાદા મને દયા આવી ગઈ, ઉલી વખતે 20 દિવસ પહેલાં અહીં બેઠા હતા, મને એમ થયું કે દાદા કેવું ભજન કરે છે, પડખે બેહું ઘડી કેમ, ઘડી બેઠો હું. મેં દાદાને કીધું, દાદા ભજન કેમ થાય? મને કે સ્વામી બહુ ઉપાધિ છે. મેં કીધું શેની ઉપાધિ? મને કે છોકરો છે ને બહુ ડાયો નથી, કે આમ બહુ બુદ્ધિ નથી. તે મનમાં એમ થાય છે કે હું મરી ગયા પછી છોકરાને લોકો ભૂલવી જાહે કે. મેં કીધું દાદા છોકરાને દુનિયા ભૂલવી જાય ભલે ભૂલવી જાય, પણ તમને યમદૂતો ભૂલવી જાહે. મેં કીધું ક્યાં છોકરો રહેશ તમારી સાથે જ? તો કે ના, 15 વર્ષથી મારી યારે બોલતો જ નથી કે. આ હા, માયાનો મોહ તો જોવો, 15 વર્ષથી મારી યારે બોલતો નથી. તો મેં કીધું તમે દીકરાની ઘરે જાતા ન હોવ ને તમારી ઘરે નહીં આવતો ને? તો કે એ તો નથી આવતો, પણ હું નકચો થઈને જાઉં છું મેં એકાદ ફેરી કે. છોકરાના છોકરા જે છે એની હાટું કાંઈક વસ્તુ લઈ જાઓ ને એને આપી આવું છું. આ હા, આપણા મનમાં એમ થાય જોવો તો ખરા, આ જૂની દિશા શું થાય. આટલું બોલતા બોલતા દાદા રોઈ પીડ્યા. મેં કીધું દાદા તમે રડવા કામડ્યા? એ તો આ દુનિયા એવી જ છે, ભેગા રાખે ન રાખે. મને કે સ્વામી ભેગો ન રાખે એનું માટે નથી રોતો, પણ મનમાં એમ થાય હું મરી ગયા પછી છોકરાનું શું થાય, બસ એનું રોવું આવે છે. મેં કીધું દાદા મને રડવું આવી જાય એમ છે, તમારું શું થાય મર્યા પછી? હે, આવી કોઈ દાદા ભૂલ કરતા હો તો સુધારી લેજો. જેણે જન્મ આપ્યો છે, જેણે જન્મ આપ્યો છે, પોષણ તો કરશે. હે, એ પોષણ કરશે, એની ઉપાધિ ન કરો. ઉપાધિ કરો ને તો પોતાની આત્માની કરો, મર્યા પછી મારું શું થાય એમ. એટલે મરી જાઉં જોત જોતામાં ખબર નહીં પડે ને ફટાક્યો ફૂટી જાહે. એટલે શું થયું તો કે બસ એન્જિન બેસી ગયું, ખબર નહોતી ને બેસી ગયું. ઘણાકને બેસી ગયા છે ને ઘણાકને બેસી જાહે. માટે ડાયા થઈને ભગવાન ભજી લેજો. મહારાજ અદ્ભુત વાત બતાવે છે. મહારાજ કે પરમાત્માનું જે ચિંતવન કરે છે, એનું નામ કીર્તન કરે છે, કથા વાર્તા કરે છે, એવો જે ભગવાનનો ભક્ત છે, મહારાજ કે પરમ પદને પામે છે. મહારાજ કે અમને એમ જ વર્તે છે ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું. મહારાજ પોતે પોતાનું મિશ લઈ લઈને કહે છે કે તમે આમ કરજો આમ કરજો. એ રીતે મહારાજ અદ્ભુત 49મા વચનામૃતમાં વાત કરી. હવે સાંભળીએ 50મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1880ના ચૈત્રવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બાર મેળીની ઓસરી ઉપર રાત્રિને વિષય વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. મારે રહસ્ય બતાવે છે, જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે અને જેમ સતી અને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે અને જેમ સુરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેની વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે અને તે તેજોમાં એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથી અખંડ પ્રીતિ જોડી રાખી છે, અંતે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂફાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યોગી બાઈઓ એ સર્વેને કાંઈ કે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ગાઢ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થાય તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યા નથી અને કર્મ પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી. અને હવે તો ભગવાન મળ્યા છે માટે કાળ કર્મ માયાનો સ્વભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જેને મારા જેવો અંતરનો દ્રઢાવો હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે, એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાનર્થે વાર્તા કરી. ભક્તજનો અદભુત મહારાજના રહસ્યનું 50મું વચનામૃત છે. ભક્તજનો ઘણીક ફેરી સંતો હરિભક્તોને વચનામૃત વાંચવાનો નિયમ આપે છે, પણ ક્યારેક ક્યારેક વચનામૃત વાંચતા મનમાં એમ થાય કે હરિભક્ત વચનામૃતને સમજ્યા વિજ્ઞાન જો વાંચે ને તો ક્યારેક મનમાં એવી પણ ગાંઠ વળી જાય કે સ્વામિનારાયણ ભગવાન નથી પણ મહાપુરુષ છે. સમજાય છે, એવા અનેક વચનામૃતો આવશે. આમાં ક્યાંય લાગ્યું ભગવાન હોય એવું? એ ઉપાસનાની બાબતમાં મારે જેવી આટી નાખી છે એવી આટી નાખી છે. બહુ કુશાગ્ર કારીગર હોય ને તો આટીને ખોલી શકે એમ છે, નતર જેમ ખોલવા જાય એમ વધારે ગૂંચ થતી જાય. પેલી કંઠી છે ને ગૂંચવાઈ જાય ને, પછી જેમ તેમ કાઢવા જાય ને વધારે વધારે ગૂંચવાતી જાય. એમ ઉપાસનાની બાબતમાં મહારાજે એવી આટી નાખી છે, કુશાગ્ર કારીગરી સિવાય એ આટી ખુલે એમ નથી. જેમ જેમ ખોલવા જાય તેમ તેમ વધારે ગૂંચવાય એમ છે. એટલે તો કેટલાયને બિચારાને મનમાં આ વાત નથી સમજાતી, મારા સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે, સર્વ થકી પર છે, મારા જેવા એક મહારાજ જ છે, બીજા એના જેવા કોઈ નથી, એ વાત નથી સમજાતી. એનું કારણ વચનામૃત મહદઅંશે છે. અને જેને મારા સર્વોપરી છે, સર્વના કારણ છે, સર્વથી પર છે એમ સ્પષ્ટ સમજાઈ ગયું છે એને માટે પણ કારણભૂત વચનામૃત છે. સમજાય? મહારાજ જેવા છેવા સમજાઈ ગયા એને વચનામૃત જ સમજાવ્યા, અને આટી ઘૂંટી પડી ગઈ અને વચનામૃતથી જ પડી ગઈ. કારણ કે આ પોતાની બુદ્ધિથી સમજાય એમ નથી. આમાં ક્યાંય લખ્યું મારે જેમ ભગવાન છીએ? વરાહ જેવા ન દેખાડ્યા? લો, એ તો પહેલો શબ્દ જો હૃદયની અંદર ઉતરી જાય કે ભગવાનને પામવું હોય તો આજ્ઞાન ઉપાસનાના સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ શબ્દ જે આવે એ જ હૃદયમાં ઉતારવા, અને એ જ સાચા છે મનાઈ જાય એને આ ગુંજ આપોઆપ ઉકલી જાય એમ છે, નતર ઉકલે એમ નથી. નતર તો વેદના આચાર્ય હોય ને તો ગોથા મારે છે કહો, અને જાજા તેવા વેદના આચાર્ય ભેગા થઈ ને કંઈક ગોટાળો કરી નાખ્યો. સમજાય છે? એવો ગોટાળો કર્યો, એવો ગોટાળો કર્યો, તે બિચારાને હારા હારાને ભૂલ પડી ગઈ. અને પાછા દુનિયામાં છે ને ડિગ્રીનું બહુ મનાય. સમજાય છે? ડિગ્રીનું બહુ હા પડે, એને હૃદયમાં ભગવાન છે કે નહીં, ભગવાનને કેટલા રાખ્યા છે એને અમે જોવા નથી આવતું. એને ભગવાનને ખરેખર એકાંતિક સંત એની પાસેથી જેનું ભજન કરે છે એને સમજ્યા છે કે નહીં એ કાંઈ જોવા નથી આવતું. લોચા વાળે અને એવા દ્રષ્ટાંત આપે કે જેને કારણે જીવને આ પડી જાય કે ભગવાન સ્વામિનારાયણની તો સર્વોપરી ઉપાસના એમ સમજવી એમ કે શરૂ કરે, પાછો ઉપર મથાળા મારે સર્વોપરી નિષ્ઠા એમ, અંદર વાંચો ને તો કાંઈ ન હોય એમ, પેકિંગ સારું કરે પણ અંદર બિચારો પેકિંગને આધારે કોઈ મુદ્દો માલ ખોલે ને તો અંદર ખાલી ઘૂઘા ને સંખલા જ ભર્યા હોય, રતન ન હોય. એવા દ્રષ્ટાંત આપે બધાને, તો જ ભગવાન સમજાણાય કહેવાય કે પોતપોતાના ઈષ્ટદેવને હવે સર્વોપરી માન્યા હોય છે. આપણા ભગવાન સર્વોપરી ખરા, પણ રામ ઉપાસક રામને સર્વોપરી સમજે, કૃષ્ણ ઉપાસક કૃષ્ણને સર્વોપરી સમજે, ખોડિયારનો ઉપાસક ખોડિયારને સર્વોપરી સમજે, મહાકાળનો ઉપાસક મહાકાળને સર્વોપરી સમજે, એમ આપણે ભગવાન સ્વામિનારાયણને આશ્રિત છીએ. માટે આપણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજવા. અને ભગવાનની લીલા એ તો કેવી છે, તો નટની જેવી છે. નટ જેમ ખેલ કરવા માટે આવે છે ત્યારે ક્યારેક ગોપીચંદનું રૂપ ધારણ કરીને આવે ને, ક્યારેક ભર્તૃહરિનું રૂપ ધારણ કરીને આવે ને, ક્યારેક ડગલાનું રૂપ ધારણ કરીને આવે, એમ અલગ અલગ રૂપને ધારણ કરીને આવે છે, પણ છે તો બધું એક જ. નંદ સંતોને ખબર હતી કે ભવિષ્યમાં આવા મહાપુરુષો થાય એમ, એટલે અગાઉ એને લખી નાખ્યું, અગાઉ લખી નાખ્યું કે આ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરી પણ હું જે સમજું એ નટની માફક નથી, ભવાયો અને એનો ખેલ એમ નથી, પણ તીર અને તીરનો નાખનારો એમ સમજું, એમ બસો વર્ષ પહેલા લખી નાખ્યું, બસો વર્ષ પહેલા લખી નાખ્યું, કે જેથી કરીને જીવ બિચારો ભૂલો ન પડે, ભૂલો ન પડે, ભૂલા પડશો નહીં ભક્તજનો, ભૂલા પડશો નહીં. સ્વામિનારાયણ ભગવાન જેવા તો એક સ્વામિનારાયણ ભગવાન છે. મહારાજ પોતાનું અંતરનો અભિપ્રાય કહે છે, આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્ર વિશે લીન થાય છે, અને જેમ સતીને પતંગ તે અગ્નિને વિશે લીન થાય છે, બળી જાય છે, અને જેમ સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમાં એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે. ભક્તજનો અહીંયા જે મહારાજ વાત લખી છે એ વાત કોની લખી છે, પોતાના પરમ એકાંતિક જે મુક્તો છે એની વાત મહારાજ લખે છે. અમારા મુક્તોને આમ મહારાજ કે વર્તે છે, અમારા મુક્તોને આમ વર્તે છે. મહારાજે પોતાનું કેવળ મિસ લીધું, પણ વાત કોની કરે છે, ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, એવા મહાબ્રહ્મનિષ્ઠ જે સંતો અને ભક્તો દાદા ખાચર પરોતભાઈ ગોરધનભાઈ આદિ મહારાજ કે એ બધાને આમ વર્તે છે. એણે પોતાના આત્માને વિશે રહેલ પુરુષોત્તમ નારાયણજી અમે અમારા સ્વરૂપની અંદર વૃત્તિને એકાકાર કરી રાખી જોડી રાખી છે. અંતે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી, કોઈ જગ્યાએ પ્રીતિ રહેવા દીધી નથી, એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂફાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈએ, જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યોગી બાઈઓએ સર્વને કાંઈક જગતની કોરનો લોચો જણાય. અહીંયા આપણને એમ થાય ક્રોસ પોઈન્ટ થયો. હમણાં કહેતા હતા મોટા મોટા માટે લખ્યું છે ને, અહીંયા તેમ લખ્યું મોટા મોટા લોચો છે, તો તમને એમ લાગે છે હૃદય આ પાડે છે કે ગોપાળાનંદ સ્વામીના હૃદયમાં કઈ લોચો રહી ગયો હોય, હૃદય આ પાડે છે. હે, નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને હૃદયમાં કઈક લોચો હશે એની આ પડે છે. અને લોચો હોય તો હું તમને પ્રશ્ન કરું ભક્તજનો, મહારાજ મધ્યના સાતમા વચનામૃતને એક પ્રશ્ન કરે છે કે જેને અયોગ્ય સ્વભાવ છે, વૈરાગ્યની દુર્બળતાને કારણે અયોગ્ય સ્વભાવ ટળતા નથી, એ કેમ ટળે? તો કે મોટા પુરુષની સેવા કરે ને તો એ સ્વભાવ ટળી જાય, લોચો ટળી જાય. એની સેવા કરવા માત્રથી જો હૃદયની અંદર લોચો ટળી જતો હોય, સમજાય, તો એની અંદર લોચો ક્યાંથી હોય? હું કહો તમે, એની સેવા કરવા માત્રથી જો લોચો ટળી જતો હોય તેની અંદર લોચો હોય કેમ? મહારાજે આ જ વાત પ્રથમના 58માં લખી. મહારાજ કે અમારા જે એકાંતિક સંત છે એની સેવા કરે, એના ગમે તેવા પૂર્વના પ્રારબ્ધ હોય તો બળીને ખાક થઈ જાય, રંક હોય એ રાજા થઈ જાય. એના હૃદયની અંદર જો લોચો હોય તે વાત શક્ય કેમ બને? વિચારો. મહારાજ કહે પ્રથમના 29માં કે ગોપાળાનંદ સ્વામી, તમ જેવા સંતનો જો સંગ કરે તો ક્રિયા રૂઢી જ થાય, લોચો હોય એ બધો ટળી જાય. એના પોતાના જીવનમાં જો લોચો હોય તો આ વાત કેમ શક્ય બને? એટલા માટે કહું છું ભક્તજનો, વચનામૃત સીધે સીધા વાંચવાથી તો બહુ ઉલટ પડે એમ છે, સમજાય વિના વાંચવાથી તો બહુ ગોટાળો થાય એમ છે. મહારાજે અહીંયા જે કહી રહ્યા છે એ પોતાના એકાંતિક ભક્ત માટે કહી રહ્યા છે, મુક્ત માટે કહી રહ્યા છે કે અમને તો લેશ માત્ર કોઈ જગ્યાએ પ્રીતિ નથી, એક પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં વૃત્તિ જોડી રહી છે. મહારાજ કે આ સ્થિતિ મારા એકાંતિક મુક્તોની છે કે પોતાના આત્માને વિશે અખંડ પુરુષોત્તમ એવા જે અમે તે અમને ધારી રહ્યા છે, પણ જગતના પદાર્થમાં લેશ માત્ર પ્રીતિ નથી. અને આમ સ્થિતિ વર્તતી હોવા છતાંય મહારાજ કે ત્યાગ વૈરાગ્યનો લેશ માત્ર ફૂફાડો નથી. ગોપાળાનંદ સ્વામી આદિક મહા બ્રહ્મનિષ્ઠ પુરુષો, એને હૃદયમાં જરાય ફૂફાડો હતો નહીં અને હોય પણ નહીં, લેશ માત્ર કે ફૂફાડો નથી. જ્યારે અમે અમારા અંતર સામું જોઈને આ શબ્દ મહારાજ એમ બોલી રહ્યા છે, ગોપાળાનંદ સ્વામી આદિકના અંતર સામું જોઈ અને બીજા મોટા મોટા પરમહંસ અને મોટા મોટા હરિભક્ત સાંખ્યગી ત્યાં સાધન દિશાવાળા મોટા મોટા સંતો આ લોકની અંદર જે મોટા કહેવાતો પણ હોય સાધન દિશાવાળા, ઘણી ફેરી બને આપણે જેને બહુ મોટા સમજતા હોય એ હોય હાવ સામાન્ય, અને ઘણી ફેરી આપણે સામાન્ય સમજતા હોય બહુ મોટા, સમજાય છે. અહીંયા મોટા મોટા જે શબ્દ છે એ મહારાજે જગતની દ્રષ્ટિએ ઘણા મોટા હોય એવા સાંખ્યગી હોય, સાધુ હોય, ગ્રસ્ત હોય, એના અંતર સામે જ્યારે જોઈએ છીએ ત્યારે એની કોનો કાંઈક લોચો જણાય છે. બાકી અમારા પરમ એકાંતિક મહામુક્તરાજ ગોપાળાનંદ સ્વામી આદિક, એના હૃદયમાં લેશ માત્ર લોચો નથી. આમ જો ન સમજો તો પરસ્પર વચનામૃત ભટકાય, સમજાય છે, ભટકાય. અને આમ જો ન સમજીએ તો મહારાજ મોટા બહુ દેખાય, બહુ મોટા દેખાય, પણ મોટા દેખી દેખી ક્યાં સુધી પહોંચીએ આપણે? મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ સુધી પહોંચીએ કે, સમજાય છે. ભગવાને ન સમજાય આ વચનામૃતને જો જેમ છે એમ જેમ લખ્યું છે એમ જ ઉપલકર સમજો તો આમાં કોઈ જગ્યાએ એવું ન સમજાય કે ભગવાન સ્વામીને નૃસિંહ અવતાર જેવા વરાહ જેવા હોય, ભગવાન જ નથી. આ વચનામૃત પ્રમાણે સ્વામીને ભગવાન ભગવાન જ ન જણાય, પણ એનો અંતરનો અભિપ્રાય જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે મહારાજ એમ કહી રહ્યા છે. અમે જે સ્થિતિની વાત કરી તો અમારા મહાબ્રહ્મનિષ્ઠ સંતોની સ્થિતિની વાત છે, અમારી વાત તો અલૌકિક છે, અલૌકિક છે. મહારાજ કે અમને જગતની કોરનો લોચો નથી જણાતો, માને અમારા એકાંતિક સંતો ભક્તોને જગત કોરનો લોચો નથી. અને ભગવાનને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાના અર્થે કોઈ સમર્થ નથી, માટે અમારા ગોપાળાનંદ સ્વામી આદિ મહાબ્રહ્મનિષ્ઠ સંત એને ભગવાનની ભક્તિમાંથી પાડવા માટે કોઈ સમર્થ નથી એમ. અને પાડી શકે કોઈ? ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આદિક મહાબ્રહ્મનિષ્ઠ સંતો એને કોઈ પાડી શકે? હે? અને કામ ક્રોધ લોભ આદિક હટાવી શકે ભગવાનની ભક્તિમાંથી? કોજી. માટે મહારાજે અહીં એને માટેના શબ્દો લખ્યા છે, પોતે તો કેવળ પોતાનું મિશ લીધું છે એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થાય તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શકી નથી. મહારાજ કે અમને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ એમ, આ મોહનદાસ વાળી કરી કે ન કરી, અમે ભગવાન ગોતવા નીકળ્યા છીએ એવી કરી જો. મહારાજ એમ કહે છે અમારા બ્રહ્મનિષ્ઠ સંતો એને અમારો અરૂબરૂ જ્યારે મેળાપ નહોતો થયો તે દાડે પણ માયા એની સામું જોઈ શકી નહોતી, ખુશાલ ભગતની સામે માયા જોઈ શકી નહોતી. મૂળજી શર્મા સદગુરુએ ગુણાતીતાનંદ સ્વામી એની સામે માયા જોઈ શકી નહોતી. મારે એ કહે છે સચ્ચિદાનંદ સ્વામી મોટા ભાઈ એની સામે માયા જોઈ શકી નહોતી. મહારાજ કે એમ મળ્યા પહેલા એની સામે માયા જોઈ ન શકી હોય, હવે તમે પ્રગટ આમને સામે મળી ચૂક્યા, હવે તો માયાની કઈ તાકાત છે? અમારે એવા એકાંતિક સંત એનો વાંકો વાળ કરી શકે એમ મહારાજ પરોક્ષ રીતે સમજાવે છે. લો અને અકર્મ પણ એ નાશ કરી શક્યા નહોતા અને માયા પણ પોતાના વિશે લીન કરી શકી નથી. અને હવે તો ભગવાન મળ્યા છે માટે કાળ કર્મ માયાનો શો ભાર છે? મહારાજ કે અમે અરૂબરૂ મળ્યા, હવે કોનો ભાર છે? આપણને પણ મારા સંબોધે છે, હે ભક્તજન હું તમને મળ્યો છું, હું સર્વોપરી ભગવાન તમને મળ્યો, હવે કોનો ભાર છે તમારી માથે? કાળ માયા કર્મ આદિકનું સામ્રાજ્ય તમારે માથેથી હટી ગયું, નિર્ભય બનીને ભજન કરજો. રંચ માત્ર હૃદયમાં જ્ઞાની રાક્ષસોની મર્યા પછી હું થાય એમ, મર્યા પછી ધામમાં જાઓ એમ નહીં મહારાજ કે સત્ય દેહે તમે ધામમાં બેઠા છો, પણ જેમ છે મને સમજો અને જેમ છે મારી આજ્ઞા પાળો, પછી તમે સતે દેહે ધામમાં બેઠા છો એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. મહારાજ કે અમારા બ્રહ્મનિષ્ઠ સંતોને અમે જ્યારથી મળ્યા છીએ ત્યારથી લોકો કમર કસી છે, કોઈ જાતની કસર રહેવા દેવી નથી, અમારા જોગમાં આવેલને પણ કસર રહેવા દેવી નથી. મહારાજ વચનામૃતમાં બતાવ્યું મહારાજ કે આવી જેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય એના મનમાં એમ થાય કે મારું કલ્યાણ તો થઈ ચૂક્યું છે, પણ જે જે મારી વાત સાંભળશે અને મારા દર્શન કરશે એનો પણ મોક્ષ થશે, એનું પણ કલ્યાણ થશે. મહારાજ કેવો એને કેફ ફરતે કહો, એને પણ લોચો રહેવા દે નહીં, નથી રહેવા દીધો ને. ગોપાળાનંદ સ્વામી એ મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતોના ભક્તોના યોગમાં આવ્યા, એ બધા એના હૃદયમાંથી લોચા નીકળી ગયા, ગમે એવા દોષી યુક્ત હતા તોય લોચા નીકળી ગયા. મુંજાસુર ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવી ગયા, પાંચ પાંચ બકરાને ખરી હોતો ખાઈ જનારો પુરુષ પણ સ્વામીના યોગમાં આવ્યો તો લોચો નીકળી ગયો, પરમ એકાંતિક ભક્ત થઈ ગયા. કહો આવા તો અનેકના કાઢી નાખ્યા. અભયસિંહ લુધિકાના સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવી ગયા, દારોને માંસનો ખાનારો પુરુષ પરંતુ સ્વામીને યોગમાં આવ્યો તો લોચો નીકળી ગયો અને ભગવાન હૃદયમાં પધરાવી દીધા. મહારાજ કે અમારા એકાંતિક સંતના યોગમાં આવે એના હૃદયમાંથી પણ લોચો નીકળી જાય છે. શા માટે જેને મારા જેવો અંતરનો દઢાવ હોય તે સાથે જ અમારે બને છે. મહારાજ કે અમારી જેવી રુચિ છે એવી જ અમારા એકાંતિક સંતની રુચિ હોય. અને મહારાજે કીધું કે ભગવાનની ખરેખર નિષ્ઠા જ્યારે થાય ત્યારે ભક્તની અંદર ભગવાનના ગુણ આવે છે. મહારાજ કે કેટલી સરસ વાત બતાવી, અમારા જેવો હૃદયનો જેને ઠેરાવો હોય એ સાથે જ અમારે બને છે. માને મહારાજ કે અમારા સંતો કે અમારા એકાંતિક ભક્તો એની એની હારે જ થશે જેને ભગવાન પામવા છે. સમજાય? મોટા મોટા સંતો મોટા મોટા ભક્તોને હારા સંતો ને હારા ભક્તો જે ગમે. ભક્તજનો એક વાત બહુ સ્પષ્ટ સમજો, ગ્રહસ્થ ભક્તો જેમ સારા સંતોની આશા રાખતા હોય છે કે ખરેખરા ભગવાનના સંત મળે તો આપણે ભગવાનને પામી જઈએ, એમ ભગવાનના ખરેખરા સંતો હંમેશા હારા હરિભક્તની ઈચ્છા રાખતા હોય છે કે ખરેખરા ભગવાનના ભગત મળે તો મહારાજના હૃદયગત અભિપ્રાયની વાતો કરીએ અને એને ભગવાન સુધી પહોંચાડીને પરમાત્માનું સુખ અપાવીએ, પરસ્પર ઓતપ્રોત હોય છે. તમે જોજો હાવ જે આમ ડખળ હશે ને એને હારા સાધુ નહીં ગમે. તમે જોજો અનુભવજો, એ હારા સાધુનું હંમેશા ઘસાતું બોલતો હશે અને જે સાધુના જીવનમાં કાંઈ વર્તન કે ઉપાસનાનું કાંઈ ઠેકાણું ન હોય એને હારો હરિભગત નહીં ગમે. લો હારાને જ હારું ગમે. મહારાજ કહે બ્રહ્મ સ્થિતિને જે પામ્યો હોય એ જ બ્રહ્મ સ્વરૂપને ઓળખી શકે, બ્રહ્મ સ્વરૂપને જે ઓળખે એ જ બ્રહ્મ સ્થિતિને પામી શકે. મહારાજ કે અમારા મોટા મોટા જે બ્રહ્મનિષ્ઠ સંતો છે એના હૃદયમાં આમ જ વર્તે છે કે પોતાના જેવો જેને અંતરનો ઠેરાવ હોય કે આ વખતે ભગવાન સિવાય કાંઈ જોતું જ નથી, એક ભગવાન જ રાખવા છે બાકી કોઈ વેપાર નથી કરવો, એમ આવો જેને ઠેરાવ હોય એવા જ અમારા એકાંતિક સંત એને એવા જ ભક્તો ને એવા સંતો ગમે છે સામે જેને એવો ઠેરાવ હોય. અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. લો ભગવાન હેત કરવા જાય, ભગવાન એકાંતિક સંતો હેત કરવા જાય ને તો થાય નહીં. હું કામ ન થાય ખબર છે? જગતની વાસના ભરેલી છે અને ભગવાન પાવા છે, ભગવાન ઓળખાવા છે, પણ જ્યાં ભગવાનની વાત કરવા જાય ને તે ઓલો જગત ઓકે. પછી ન્યા ભગવાનના એકાંતિક સાધુ બે હે નહીં, એને ગમે નહીં. મહારાજ કે જગતની વાસનાનો જેને લોચો હોય એની સાથે અમને બને નહીં, એને અરે હેત કરવા જાય તો પણ થાય નહીં. દાખલા તરીકે જાજુ ન સમજો તો એટલું સમજો કે નહીં, આપણે બહુ એકાંતિક ન થઈ ગયા હોય પણ સામાન્યપણે મંદિરે આવતા હોય પૂજાપાઠ કરતા કોઈ હેબિટ ન હોય, પછી દારૂ પીતો હોય એને આપણે બેહવું ગમે, હે મટનનું ભક્ષણ કરતો હોય એ ભલે દેહનો સંબંધી હોય તો એને આ બેહવું ગમે, હે એ થાય ન થાય એમ ભગવાનના એકાંતિક સંત કે એકાંતિક ભક્ત અથવા તો ભગવાનને જગતની વાસના છે, જગતના સુખની ઈચ્છા છે, એ બધું દારૂ અને માઉસ જેવું જ છે. એવી જેને વાસના છે મહારાજ કેવો ભક્ત કેવો સંત તમને ગમતો નથી લો. માટે જે નિર્વાસનિક ભગવાનનો ભક્ત હોય તે જ અમને વાહલા છે, એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું મહારાજ. કે અમારા અંતરનું રહસ્ય કીધું તમને, અમારા એકાંતિક સંતો ભક્તોના અંતરનું રહસ્ય તમને કીધું કે નિર્વાસનિક ભક્ત જ એને ગમે છે, નિર્વાસનિક સંતો જ એને ગમે છે. માટે ભક્તો બીજે ત્રીજે વાસના નહીં રાખતા ને જગતની ઉપાધિ નહીં કરતા, બધી ઉપાધિ મહારાજને આપી દેજો. ખાસ કહું છું, છોકરા બકરીની ઉપાધિ બહુ નહીં કરતા, વ્યવહારની ઉપાધિ બહુ નહીં કરતા, જગતની જાજી ચિંતા નહીં કરતા, તમારી ફરજ પ્રમાણે કેવું બે શબ્દો માને ઠીક છે, નહીતર સ્વામિનારાયણ સ્વામિ ભજન કરવું એ તો આ લોકનો સંબંધ છે, એવા તો કરોડો છોકરા આપણે થયા છે ને, આપણે કંઈક વાર કંઈકના કરોડો વાર છોકરા થયા છે એમ મહારાજ પ્રથમના 21માં વચનામૃતમાં કીધું. લો મહારાજ કે જગતમાં જેટલી સ્ત્રી છે એ બધાને આજીવે માં કરી છે, અને એટલું જ નહીં જગતમાં જેટલી સ્ત્રી છે બધાને આજીવે પોતાની પત્ની પણ કરી છે, અને સ્ત્રીના રૂપ ધારણ કરીને જગતમાં જેટલા પુરુષ છે બધાને પોતાના પતિ કર્યા છે અને પોતાના પિતા પણ કર્યા છે. આટલું જ નહીં, એટલે શું અટક્યા મહારાજ, મહારાજ કે જેટલી કૂતરી મીંદડી જે કાંઈ છે એ તમામની પેટે આ જીવે જન્મ ધારણ કર્યો છે, બધાને માં કરી છે અને પત્ની હોતી કરી છે, આમાં ક્યાં દીકરા બીકરાને કાંઈ મેળી રહ્યો કહો જી. આ બધું આવું છે, આને ખોલવા ન ખોલીને મજા છે, સમજાય છે, હા ખોલવામાં કાંઈ માલ નથી. માટે આ બધું ખોલ્યા વિના ભગવાનમાં મંડી પડવું, હું મારો મહારાજ, હું મારો મહારાજ, બસ મહારાજમાં ગાંડું થવું એટલે બાકીનું બધું હંકેલા જાય ઓટોમેટિક. આ તો બધો કદડો છે, એને ડોળવામાં કાંઈ મજા નથી. માટે ભગવાનમાં મંડજો મહારાજ કે નિર્વાસનિક જે થશે અમને વાહલો થઈ જશે મહારાજ, કે એની સાથે જ અમને બનશે એ અમારા અંતરનું રહસ્ય છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષણ અર્થે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ, મધ્યનું 50મું વચનામૃત થયું. એની સાથે અત્યારની કથાની વિશ્રાંતિ, 2 મિનિટ હરિનામ સંકીર્તન. તો પ્રેમથી બોલીએ.
વર્ણવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નર નારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, એક પછી એક અદભુત આધ્યાત્મિક બાબતો સમજાવતા 50 વચનામૃત મધ્ય પ્રકરણ પૂર્ણ થાય છે. હવે આપણે 51 વચનામૃત સાંભળશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 ચૈત્રવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણા દેબાર ઓરડાની અવસરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી મહારાજે પરમહંસને પૂછ્યું, જે કોઈક સમયમાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશય સુખ થાય છે, અને કોઈક સમયમાં તો સુષુપ્તિમાં જાય છે તો પણ ઉદ્વેગ મટતો નથી, તેનું શું કારણ છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી જ મહારાજ બોલ્યા, જે એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે, માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે, માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં, અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે સુખી રહે છે. પહેલો પ્રશ્ન છે. કે કોઈક સમય તો જીવાત્મા સુષુપ્તિ અવસ્થામાં જાય ત્યારે એને ખૂબ જ આનંદ આવે છે, સુખ આવે છે, અને કોઈક સમયે સુષુપ્તિમાં સુખ આવતું નથી, ઉદ્વેગ રહે છે, એનું શું કારણ છે? આપણા મનમાં કદાચ સંકલ્પ થાય કે સુષુપ્તિમાં થોડી ઉદ્વેગ હોતા હશે, જાગ્રતમાં હોય, સ્વપ્નમાં હોય, સુષુપ્તિમાં ઉપદેશ ઉદ્વેગ. તો ઘટના ઘટે, ઘણીક ફેરે આપણે આખી રાત સૂતા હોઈએ, બાજુમાં સુબુને આપણને ખબર ન હોય, તો જાગ્યા પછી શું કહીએ? આજ તો જેને ઊંઘ જ નથી આવી. આવી ઘટના ક્યારેક ઘટતી હોય છે. આજ તો જાણે ઊંઘ જ નથી આવી, એ સુષુપ્તિમાં અસુખ વર્ત્યું. સુષુપ્તિમાં અસુખ કેમ થયું? મહારાજે પ્રશ્ન કર્યો, કોઈથી ઉત્તર થયો નહીં. પછી મહારાજે સમાધાન કર્યું કે સુષુપ્તિ રૂપી અવસ્થાની અંદર તમોગુણ સુખ આપે છે. કોણ? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણેય અવસ્થા જીવાત્માને વિષય ભોગને અવલંબને કરીને સુખની અનુભૂતિ પણ કરાવે છે, અને આખીર માયાની અંદર ખેંચી લઈ અને દુઃખ આપે છે. કેમ? જે મહારાજે એમ કીધું કે જ્યાં સુધી જીવાત્માને ગુણનો સંબંધ છે ત્યાં સુધી કોઈ સુખીઓ તો થાય જ નહીં. પણ સુખ જેવું કંઈક જણાય છે અવસ્થાને અવલંબને કરી, અને અવસ્થાને અવલંબને કરીને પરમાત્માએ સુખ પણ એટલા માટે આપ્યું છે કે જીવ વિચારે. શું વિચારે? કે માયા એ પરમાત્માની એક શક્તિ છે, એના સંબંધથી પણ જો ઇન્દ્રિયોના સંબંધ માત્રથી આટલા સુખનો અનુભવ થતો હોય તો પંડે પરમાત્મામાં કેટલું બધું સુખ હશે એમ વિચાર કરીએ, નાશવંત સુખમાંથી જીવાત્મા પાછો વળે અને ભગવાનમાં જોડાય, એટલે યત કિંચિત સુખ ભગવાને તે અવસ્થામાં આપ્યું છે. ગાઢ સંકલ્પનું સુખ હોય જીવને, સમજાય? રજોગુણને અવલંબન કરી જેના પ્રણામ રૂપમાં તો દુઃખ જ હોય છે, પણ સંકલ્પ રૂપમાં સુખ હોય છે. તમોગુણનું કાર્ય છે નિદ્રા. તમોગુણનું કાર્ય છે નિદ્રા. એમાં એ સુષુપ્તિ, એમાં સુખ આવે છે. ઊંઘમાં જ સુખ આવતું? પણ મહારાજ કે ક્યારેક નથી આવતું, એનું કારણ શું? તો કે તમોગુણ ભેગો જ્યારે રજોગુણ ભળી જાય ત્યારે સુખ રહેવા દે નહીં. જેમ રેડિયો હોય, ટીવી હોય, એમાં એક સ્ટેશનમાં બીજું સ્ટેશન ભેળું થઈ જાય, પછી એ જોવા સાંભળવાનો આનંદ આવવા દે નહીં. એમ મહારાજે એમ કહે છે કે તમોગુણની અંદર રજોગુણ ભળી જાય છે, એને અવલંબને કરી અને સુષુપ્તિમાં સુખ આવતું નથી. એવું ક્યારે બને? તો જીવાત્માને જાગ્રત અવસ્થામાં ક્યારેક અતિશય શોક સમાધિ કે કરીને ગ્લાનિ થઈ ગઈ હોય, અતિશય ઉદ્વેગપણાને પામી ગયો હોય, જે ઉદ્વેગ ઘણો ઊંડો ઉતરી ગયો હોય, સુષુપ્તિ સુધી પહોંચી ગયો હોય, કોઈ ઘટના ઘટી હોય જેનું ઘણું જ મનન થયું હોય, સમજાય? ઘણું મનન થયું હોય, એ મનનને અવલંબન કરી સુષુપ્તિ સુધી ઉદ્વેગ પહોંચી ગયો હોય, ત્યારે મહારાજ કે સુષુપ્તિમાં જાય તોય પણ એને સુખ આવે નહીં. પછી તો મહારાજ એમ કહી દીધું કે આમ ગણો તો એકલા તમોગુણમાં સુખ જેવું જણાય છે, પણ આખી એ રીતે છે તો માયાની. જીવને ઊંઘમાં મોકલી નહીં પણ આખીર તો દુઃખમાં જ ધકેલવાનું કાર્ય કરે છે. માટે જ્યાં સુધી ગુણનો સંબંધ છે ત્યાં સુધી સુખ તો છે જ નહીં. જ્યારે મહારાજ એમ પણ બોલ્યા છે કે સત્વગુણ એ સુખમય અવસ્થા છે, સુખમય અવસ્થા જરૂર છે, નાનો કહેવાય, પણ તમોગુણ અને રજોગુણ કરતાં સુખમય અવસ્થા છે. પરંતુ નિર્ગુણ જે સ્થિતિ છે એની આગળ તો સત્વગુણ પણ બહુ સામાન્ય છે. નિર્ગુણ સુખની આગળ તો સત્વગુણની કોઈ જ કિંમત નથી. મહારાજ કે જ્યાં સુધી ગુણનો સંબંધ છે ત્યાં સુધી જીવ સુખ્યો રહે નહીં, અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે સુખી રહે છે. નિર્ગુણ સ્થિતિમાં જ્યારે પહોંચે ત્યારે સુખ થાય છે, માને કૃતાર્થપણું થાય છે. આ જે અવસ્થાનું સુખ છે કેવું છે તો કે ક્ષણિક વાર સુખ હોય તો ફરીને ક્યારે દુઃખમાં પલટાઈ જાય ખબર ન પડે. જ્યારે આત્મસત્તા રૂપનું નિર્ગુણ જે સુખ છે એ પ્રાપ્ત કર્યા પછી, કારણ કે નિર્ગુણ સુખમાં પરમાત્માનો સંબંધ સીધો છે, મહારાજ કે એક ક્ષણવાર ભગવાનનું સુખ ભોગ્યું હોય તેમ લાગે મેં તો કોટાન કોટી કલ્પ સુધી પરમાત્માની મૂર્તિનું સુખ લીધું છે. એવું અલૌકિક મહા અલૌકિક સુખ પરમાત્માની મૂર્તિનું છે. પણ માયા બહુ તોફાની છે. શું છે? માયા બહુ તોફાની છે. કોકને જ હજારમાંથી એકાદાને જ ચટકવા દે, બાકી માયાના પંજામાંથી છટકી શકે એમ નથી. ભાલ ભલાને માયા પોતાની જાળમાં લઈ લે. ભાલ ભલાને સારા સારા જ્ઞાની, સારા સારા ધ્યાની, સારા સારા તપસ્વી, સારા સારા વિદ્વાન, સારા સારા ડાહિયા, એ તમામને માયા પોતાના પંજામાં લઈ લે છે. સિવાય કે જેની મનની વૃત્તિ અખંડ પરમાત્માના સ્વરૂપમાં જોડાઈ રહી હોય, બસ એનાથી જ માયા થોડીક આગી પાછી થાય છે, બાકી કોઈને માયા રહેવાય દેતી નથી. બહુ કઠણ કામ છે. માયાના જોરની સામે જોઈને ત્યારે એમ થાય જીવનું કલ્યાણ થાય જ નહીં, માયા થવા જ ન દે. વળી જ્યારે પરમાત્માનો મહિમા વિચારીએ ત્યારે એમ થાય કે નહીં, ભગવાન જીવને ધામમાં તીડી તો જ્યાં એના ગુના સામે જોશે નહીં, એમ સંકલ્પ થાય. પણ લો, હમણાં નિર્ગુણદાસોની વાતો વાંચતા હતા, એમાં વાત આવી કે મહારાજ સભા ભરીને બેઠા હતા, અમે એક કોઈ હરિભગત આવ્યા એને વર્તમાનમાં કંઈ ફેર પડ્યો હશે, મનમાં સંકલ્પ થતો હતો કે મહારાજ ભગવાન છે જાણીત નહીં જાય ને, ત્યાં મહારાજ બોલ્યા કે આને વર્તમાનમાં ફેર છે. કે બોલે તો મુઠ્ઠી વાળી નથી, ગડગડતી મૂકી થયો હાલતો. તે મહારાજ બીજાને મેળ્યા કહેવા, ત્રીજાને મેળ્યા કહેવા, મહારાજ બધાને મેળ્યા કહેવા, બધા ઊભા થઈ થઈને દૂર જઈને ઊભા રહ્યા. મહારાજ કેટલા દૂર કેમ ઊભા છો? મહારાજ નહીં કે આજ તમારી પાસે આવ્યા જેવું નથી. સુરા ખાચર, અલૈયા ખાચર નહીં કે આજ બાપા રંગમાં છે, કે આજ બાપની પાસે ગયા જેવું નથી, કે બધાનું ખુલ્લું કરે છે. પછી મહારાજ કે આવો આવો કે નજીક આવો, કે અમને ક્યાં કાંઈ ખબર પડે છે કોણ અંતઃકરણ નહીં કેમ છે. આ તો કોણ જાણે આજ કેમ એ થઈ ગયું હતું, તે દેખાવા મળ્યું હતું, બાકી અમને કાંઈ ખબર પડતી નથી. એમ જીવાત્માના અંતઃકરણની સામે અને એના ઘાટની સામે જ જોવે તો ભગવાન કાંઈ ધામમાં લઈ જાય એમ નથી. પણ મહારાજ એ જોયા વિના ધામમાં ઉપાડી જાય. એક બીજો પ્રસંગ આવ્યો કે એક શોભારામ કરીને બ્રાહ્મણ મહારાજને દર્શન કરવા માટે આવ્યો, હરિભગત તો નહોતા. ફરીવાર એણે સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન છે. ફરીવાર એની ઘેરે ગયા ને ત્યારે એણે શું કીધું ખબર? સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં તો કાંઈ ખબર ન પડી, પણ એની આંખ મહા અલૌકિક હતી, કે એવી કોઈની આંખ નહીં. તો એનું વારંવાર ચિંતવન થયું, તે અંત સમયે મહારાજને તેડવા આવેલો. ઓલો કે કોણ છો તમે? મહારાજ કે તું કાં ભૂલી ગયો? અમે ભગવાન સ્વામિનારાયણ ચિંતન તેડવા આવ્યા. અરે મહારાજ, પણ મેં કાંઈ પુણ્ય કાંઈ કર્યું નથી, તમારો ધર્મ પાળ્યો નથી, તમારું ભજન કર્યું નથી. મહારાજ કે અમારી આંખને તો બહુ વખાણી હતી, આખી જિંદગી સંભાળી, એટલે મેં આજ તને તીડ વાવ્યા છીએ. બહુ વિચારીને તો એમ લાગે આવું કંઈ કરે ને તો આ બધા ધામમાં જાહે, સમજાય, આવું ડિસ્કાઉન્ટ કાંક આવશે તો ધામ ભેળા થાહું, નહીતર મહારાજ હાવામ જરા જરા તલ તલ માપશે તો કાંઈ નંબર લાગશે નહીં. એનો મતલબ ભક્તો એવો થાય કે જીવાત્મા દાખલો બિચારો કરે, દાખલો કરવો એ જીવનું કામ છે, ભક્તનું કામ ભક્ત કરે અને ભગવાનનું કામ ભગવાન કરે. જીવાત્મા સતત દાખલો કરી રાખે પછી ભગવાન એના ઉપર કૃપા દૃષ્ટિ કરે, એના દોષો ટાળી નાખે અને મહારાજ એને ધામમાં તેડી જાય. દોષ હોતો તો લઈ ન જાય, અને લઈ જાય ત્યાં કાંઈ હખણાય બેસી નહીં, એટલે દોષ ટાળીને જ મહારાજ લઈ જાય. પણ કોના ટાળાવે? તો કે જે બિચારો ખૂબ દાખલો કરે, અને દાખલો કરતાં કરતાં પોતાના સ્વયં પુરુષાર્થથી ન ટળે, પછી ભગવાન એના પર કૃપા દૃષ્ટિ કરે કે આના તમામ દોષો ટળો, તત્કાળ ટળી જાય અને શુદ્ધ જીવાત્મા થઈ જાય, એટલે મહારાજ એને ધામમાં તેડી જાય. આપણને અનુભવ હોય ક્યારેક ક્યારેક, કોઈક નોકર હોય, સામાન્ય માણસ હોય, એ એમ કે મારે આટલી આમ આમ જરૂરિયાત છે, આપણે શું કહીએ? તું દાખલો કરીને થઈ જાહે, આમ તેમ કરી તું જા, એનું હોપી દઈ, પણ મનમાં આપણે સંકલ્પ કરી રાખ્યો હોય કે આને ચાર દિવસ પછી જરૂરિયાત છે, ત્રણ દિવસ સુધી દાખલો કરવા દઈને પછી ચોથે દી પૂછશું, એટલે કેટલીક વ્યવસ્થા થઈ, પછી કહે કે શેઠ આટલી વ્યવસ્થા થઈ, 500 પાઉન્ડની જરૂર તેમાં 300 પાઉન્ડની થઈ, પછી આપણે કે લે 200 પાઉન્ડ લઈ જા, સમજાય, અને એને 500 પાઉન્ડની જરૂરિયાત પૂરી કરી નાખીએ. એમ ઠાકોરજી પણ આપણને કહે છે, તમે દાખલો કરો, દાખલો કરો, દાખલો કરતાં કરતાં 300 પાઉન્ડ થઈ જાય, પછી 200 પાઉન્ડ હું ભેળવી દઈશ લો. પણ ઠામકો પ્રયાસ ન કરે તો પછી ઠાકોરજી કે તારે મારે કાંઈ લેવા દેવાની, તને તને મને પામવાનું તાન તો હોવું જોઈએ ને, ભલે તને મને પામવાનું તાન હતું એમાં કદાચ માયા તારી આડી ફરતી હોય તો એ થકી હું રક્ષા કરું, પણ તને મને પામવો જ નથી, તારે મારી જરૂરિયાત જ નથી, તો પછી મારે તારી જરૂરિયાત છે નહીં, સમજાય, તારે કંઈક મારી જરૂરિયાત તો હોવી જોઈએ ને, મારી જરૂરિયાત વાળો જે ભક્ત છે મહારાજ કે જરૂર મારી પાસે હું લઈ જઈશ. મહારાજે બહુ સરસ વાત બતાવો, મહારાજ કે જ્યાં સુધી ગુણનો સંબંધ છે ત્યાં સુધી સંપૂર્ણ સુખ્યો તો કોઈ થાય જ નહીં. ગુણનો સંબંધ જ્યારે ટળી જાય ત્યારે પરમ સુખને જીવ પામે છે. ઘણીક ફેરી ભક્તજનો બહુ યાદ રાખજો, ઘણીક ફેરી જીવાત્મા ત્રણેય ગુણ થકી પર થઈ જાય એવી સ્થિતિ હોય તેમ છતાંય પરમાત્મા થોડો ઘણો દોષ રાખે એમ સ્વામી વાતમ લખ્યું. હું કામ રાખે તો કે દાસ પણ ઉરે, સમજ્યા, જીવને પાછું બધું ટળી જાય ને તો અહંકારનો પાર ન રહે. આપણા મનમાં એમ થાય સ્વામી ટળ્યા પછી અહંકાર કેવો, ટળું તો બધું ટળી જવું જોઈએ ને એમ, પણ જીવને અમુક દોષો ફજેત કરે છે, અમુક નથી કરતા. કેવા દોષો ફજેત કરે? તો કે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ દોષ જીવને બહુ ફજેત કરે છે. ઠાકોરજી એને બધાને ટળાવી જો નાખે તો એને માન ઘણું જ વધી જાય અને અટંટ બની જાય ને કોઈને આગળ ઝૂકે નહીં એવો થઈ જાય, એટલે ભગવાન ક્યારેક એની અંદર જરા તરા એ દેખાડે જેને કારણે દાસનો દાસ બનીને પરમાત્માનું ભજન કરે. કોઈને આગળ ઝૂકતો રહે, નમતો રહે, આજીજી કરતો રહે. ભગવાન એટલું તો કહી રાખવું, તમને જેમ ઠીક પડે એમ તમે કરજો, જે રસ્તે મારી ગાડી ચલાવી રીતે ચલાવજો, પણ છેવટે જ્યાં મારે પોગવું છે ત્યાં પોગાડી દેજો. શોર્ટકટ પકડો તોય ભલે અને લોંગ રસ્તો લ્યો તોય ભલે, પણ મારી ગાડીને જ્યાં મારે પોગાડવી છે ત્યાં તમે પોગાડી દેજો. હું તો એ આ ગાડીને બેઠો ને ડ્રાઇવિંગ કરો તમે હવે, સમજાય, હું તો આ ગાડીમ બેઠો, હવે તમે જેમ ઠીક પડે એમ ડ્રાઇવિંગ કરો. ઊભી રાખતી જાય તો ઊભી રાખો, ફાસ્ટ આંક્યું તો ફાસ્ટ રાખો, ધીમી આંક્યું ધીમી રાખો, જેમ તમને ઠીક પડે એમ કરો, પણ મને પોગાડી દેજો ભલાથી, અધ વચ્ચે રાખતા એમ ભગવાનને પ્રાર્થના કરવી. તમને મને નિર્દોષ રાખીને રાજી માંગતા થવા માંગતા તો નિર્દોષ રાખજો, કાંઈ મારી અંદર દોષ પ્રેરી અને મને બીજા ત્રીજા માન અહંકારથી બચાવવા માંગતા હોય તો એમ કરજો, મારી કીર્તિ કરવા માંગતા હોય કીર્તિ કરજો, મને દુનિયામાં ફજિયત કરવા માંગતા હોય ફજિયત કરજો, પણ મારી ગાડીને તમે નિજ સ્થાને પોગાડી દેજો, નહીં તો હવે જો ન પોગાડી તો પછી પોગે એમ નથી, કારણ કે આ અવસરમાં ભગવાન સુધી ન પોગ્યા તો હવે પછીનો સમય કેવો આવશે? 200 વર્ષ પહેલાં કેવો સમય હતો અને તમે બધા નાના હતા ત્યારે કેવો સમય હતો અને હવે કેવો સમય આવ્યો છે? હે, તે માનો આ ફેરી ગાડી ન પગાડે તો ફરી વાર આપણો નંબર તરત મનુષ્ય દે આપે ને તોય 25-30 કે 50 વર્ષ પછી લાગે, તો 50 વર્ષ પછી આ દુનિયા ક્યાં પોગશે? માટે આ ફેરી જેનો ફેરો ફેલ થયો અને પછી બિચારાને બહુ તકલીફ પડશે, માટે ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ તમે ગમે તે રીતે મને ઉપાડી જાજો. મહારાજ એમ કહે છે કે જ્યાં સુધી ગુણનો સંબંધ હોય ત્યાં સુધી સંપૂર્ણ જીવ સુખ્યો થાય જ નહીં, 3 ગુણથી જ્યારે પર થાય છે ત્યારે જીવાત્મા સંપૂર્ણ સુખ્યો થાય છે. મહારાજને કહેવું, મહારાજ એ સુખુદ્ધિ પોગાડજો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ છે? આપણને કેમ ખબર પડે કે આત્મસત્તા રૂપે વર્તે છે કે દેહ સત્તા રૂપે વર્તે છે?